अगला चरण नमो हरिहंताणं नमो त्रिदाणं नमो आर्यानं नमो उवजायानं नमो लोये सर्वतामूलं नमः समयसाराय स्वानुभूत्याय काशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षे। આપણે નીચેની પાઠશાળામાં જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનું પાંચમું પ્રકરણ જે ષટકારક છે એ ચાલી રહ્યું છે। ષટકારકમાં આપણે ગત અનેક ક્લાસમાં આપણે એની ષટકારકની પરિભાષાઓ અને બીજા અમુક એના ટોપિક્સ આપણે કવર કર્યા છે, જેવી રીતના છ કારકની પરિભાષાઓ, નિશ્ચયકારક અને વ્યવહારકારક, એના પછી કારકોમાં જે વ્યાપ્ય વ્યાપક સંબંધ આવે છે અને જ્ઞેયનાયક સંબંધ આવે છે। તો જ્યાં જ્યાં છ કારક થાય છે એટલે કોઈ એક જ દ્રવ્યમાં, તો વ્યાપ્ય વ્યાપક સંબંધ પણ એક જ દ્રવ્યમાં છે અને જ્ઞેયનાયક સંબંધ પણ એક જ દ્રવ્યમાં છે। આ બધા સિદ્ધાંતો આપણા થઈ ગયા। હવે એના પછી જે આગળના ભાગમાં અમુક સૈદ્ધાંતિક વાતો છે એ આપણે આજે જોવાની છે। આપણે ક્લાસમાં થોડો એકાદ મહિનાનો ગેપ ખોલ્યો છે એટલે થોડું આપણે ફરીથી પહેલેથી રિવિઝન કરતા આપણે આગળ વધીએ। તો ફરી પહેલેથી પરિભાષાઓથી આપણે જોઈએ। સૌથી પહેલા છ કારક, તો કારક કોને કહેવાય? કારક કોને કહે છે? થોડો ટાઈમ છે, કાટ લાગી ગયો, થોડું એક થોડો શું કહેવાય, એક રિફ્રેશર જરૂરી છે। કારક કોને કહેવાય? જે કાર્યના જનેતા હોય તેને કારક કહે છે, એટલે જે કાર્ય કરે તેને કારક કહે છે। સિમ્પલ વર્ડમાં જે કાર્ય કરે એને કારક કહે છે, અથવા જે કાર્યના જનેતા છે તેને કારક કહે છે। કારક કેટલા હોય છે? કારક કેટલા હોય છે? છ। કયા કયા છ? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકાર। ફરીથી બધા સાથે બોલશું તો નામ તો યાદ રહી જાય। કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકાર, બરાબર? આ તો એક સામાન્ય વ્યવસ્થા છે કે આપણે કોઈ પણ કાર્ય થાય છે તેમાં આ છ વસ્તુઓ એના કારક એટલે કે એના કારણ રૂપે ત્યાં હાજર હોય છે। કર્તા કોને કહેવાય? જે સ્વયં કાર્ય રૂપે પરિણમે, જે સ્વતંત્રતા પૂર્વક સ્વયં કાર્ય રૂપે પરિણમે તેને કર્તા કહે છે। જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય તેમાં કર્યું, એ કાર્ય કોણે કર્યું એનો જવાબ એટલે કે કાર્યનો કર્તા કોણ છે, ખ્યાલ આવે છે કે નહીં? જો આપણા આખા આ ચેપ્ટરમાં એક જૈન ધર્મનો મહાસિદ્ધાંત આપણે શું લગાવશું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, બરાબર? આપણે એ મહાસિદ્ધાંત બધે જ લગાવશું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી। તો હવે કાર્ય કેમાં થયું? કે જે દ્રવ્ય એ રૂપે પરિણમ્યું એમાં જ કાર્ય થયું, બરાબર? આ તો ક્લિયર થઈ ગયું ને કે જે દ્રવ્ય કાર્ય રૂપે સ્વયં પરિણમ્યું એને જ એનો કર્તા કહેવાય, બરાબર? ઓકે, હવે સેકન્ડ, કર્મ કોને કહેવાય? કે જે કાર્ય થયું એ કાર્યને જ કર્મ કહેવાય છે, બરાબર? જે કાર્ય થયું એ કાર્યને કર્મ કહેવાય છે, કે કર્તા જે રૂપે પરિણમ્યો એ પરિણમનને કર્મ કહેવાય, બરાબર? કર્તા જે રૂપે પરિણમે એ પરિણમનને કર્મ કહેવાય। પછી થર્ડ, કરણ કોને કહેવાય? કરણ એટલે શું છે? કરણ એટલે, કરણ એટલે સાધન, કરણ એટલે એની કેપેબિલિટી, એનું સાધન, એવી કઈ વસ્તુ છે જેને કારણે કર્તા આ રૂપે પરિણમી શક્યો અથવા કર્તાએ આ કાર્ય કર્યું? તો જો એની પરિભાષા કે પરિણમનના साधकम એટલે કે ઉત્કૃષ્ટ સાધન ને કારણ કહે છે. કોઈ પણ કાર્ય થાય એ કાર્ય થવામાં જે ઉત્કૃષ્ટ સાધન હોય એને કારણ કહેવાય છે. આપણે આના એક્ઝામ્પલ્સ પણ થોડા જોશું થોડીક વારમાં. આપણે પહેલા પરિભાષા જોઈએ, પછી ચોથું સંપ્રદાન. સંપ્રદાન એટલે કોને દાન આપવામાં આવ્યું, તો જો એની પરિભાષા, કર્મ જેને આપવામાં આવે એટલે કે એ કાર્ય જેના માટે કરવામાં આવ્યું તેને સંપ્રદાન કહે છે. એ કાર્ય કોને આપવામાં આવ્યું, કોના માટે કરવામાં આવ્યું તો એને સંપ્રદાન કહે છે. જો અત્યારે બુક આપણે સ્ક્રીન પર નથી, આ પરિભાષાઓ આ બુકમાં જ થોડું આગળ છે. ક્વેશ્ચન નંબર 347 થી 350 સુધી છે, 351. જો ફિફ્થ ડેફિનેશન છે, અપાદાન કોને કહે છે કે જે માંથી આ કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુને અપાદાન કહે છે. કોઈ પણ કાર્ય થાય ને, એ કાર્ય કઈ પ્રીવિયસ સિચ્યુએશન માંથી કરવામાં આવ્યું એ પ્રીવિયસ સિચ્યુએશનને અપાદાન કહે છે. ખ્યાલ આવે છે કે એની પહેલા સિચ્યુએશન શું હતી એને હવે કઈ સિચ્યુએશનમાં નાખવામાં આવ્યું, જે નવી સિચ્યુએશનમાં નાખવામાં આવ્યું એને તેનું કર્મ કહેવાશે, અને જે જૂની સિચ્યુએશન હતી એને એનું અપાદાન કહેવાશે. ખ્યાલ આવે? ઓકે. અને લાસ્ટ કારક શું છે, ક્વેશ્ચન 352, અધિકરણ કોને કહે છે કે જેમાં અથવા જેના આધારે, જે ધ્રુવ વસ્તુના આધારે આ કાર્ય કરવામાં આવે છે તેને અધિકરણ કહેવાય છે. જે ધ્રુવ વસ્તુના આધારે કાર્ય કરવામાં આવે છે તેને અધિકરણ કહેવાય છે. જો આ છ કારક છે ને, એને બે પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. કાં તો એને નિશ્ચય કારક કહેવાય, કાં તો એને વ્યવહાર કારક કહેવાય. ફરી કાં તો એને નિશ્ચય કારક કહેવાય, કાં તો એને વ્યવહાર કારક કહેવાય. તો વ્યવહાર ક્યારે કહેવાય જ્યારે કોઈ બે જુદી જુદી વસ્તુ હોય અને એ બે જુદી વસ્તુમાં એક પર બીજાને કરતા હોવાનો આરોપ આપવામાં આવે તો એને વ્યવહાર કહેવાય છે. સિદ્ધાંત આપણે પહેલા શું જોયો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એ આપણે સિદ્ધાંત જોયો. એ સિદ્ધાંતને જાણવા છતાં, એ સિદ્ધાંતને જાણીને એવું હોવા છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરી શકતું, તો પણ એકનો બીજાને આરોપ આપવો એને વ્યવહાર કહેવાય છે. એટલે ગુરુદેવજી શું કહેતા હતા, વ્યવહાર એટલે જૂઠું બોલવું. પણ એ જૂઠું પણ કઈક પર્પઝ થી બોલવામાં આવે છે, કેમ કે વિશ્વમાં તો અનેક વસ્તુઓ છે, વિશ્વમાં તો અનંત પદાર્થો છે, એ અનંત પદાર્થોમાં કોઈ એકબીજાનું કઈ કરી શકતું નથી. એવું હોવા છતાં જ્યારે કાર્ય થયું ત્યારે આજુબાજુ કયા સંયોગો હતા એ દેખાડવા માટે આવો એકનો બીજા પર આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવે? હવે સપોઝ કાર્ય અહીંયા કઈ થાય, સપોઝ આ જે પેપર વેટ છે એને હું અહીંયાથી પૂછું કરું, તો કાર્ય તો અહીંયા થયું, અમેરિકામાં નથી થયું ને. તો અહીંયાની આજુબાજુની વસ્તુનો પણ એના પર આરોપ આપી શકાય. અમેરિકા છોડો, નીચે સ્વરૂપ સાધનામાં એ કાર્ય નથી થયું ને. તો સ્વરૂપ સાધનામાં કોઈ વ્યક્તિ બેઠું હોય એના પર આરોપ નહીં અપાય. આરોપ કેના ઉપર અપાશે? મારા પર અપાશે. કેમ કે હું અહીંયા છું જ્યાં કાર્ય થયું. ખ્યાલ આવે છે? તો એક બે દ્રવ્યની નિકટતા બતાવવા માટે અથવા એકબીજા પર સ્થૂળ દ્રષ્ટિએ કેવો આરોપ દેખાય છે એ બતાવવા માટે થઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે, એને વ્યવહાર છે. જો તો આપણે છ કારક જોઈએ. આપણે કોઈ પણ એક કાર્ય લઈએ, એ કાર્ય પર આપણે છ કારકને લગાવશું. કયું કાર્ય લેશું? કોઈ પણ એક કાર્ય વિચાર કરો. ચલો મને કહો કયું કાર્ય લેશું આપણે, એ તો આમાં આપેલું જ છે. હા, જો આ સરસ આ સરસ કાર્ય છે, આપણે અહીંયા સ્વાધ્યાય કરી રહ્યા છે, બરાબર. આરોપ શું અપાશે? આરોપ શું અપાશે? કે સોમેશભાઈ સ્વાધ્યાય કરાવે છે અને અમે સ્વાધ્યાય કરીએ છીએ, બરાબર કે નહીં? આરોપ તમે અપાશે ને, સોમેશભાઈ સ્વાધ્યાય કરાવે છે અને અમે બધા સ્વાધ્યાય કરીએ છીએ. તો નિશ્ચયથી કરતા કોણ? નિશ્ચયથી કરતા પોતે. જો આપણે હવે હું મારા પર લગાવીશ, તમે તમારા પર લગાવજો, બરાબર ને? નિશ્ચયથી સ્વાધ્યાય નો કરતા હું પોતે, એટલે મારા માટે સોમે, તમારા માટે તમે પોતે, ખ્યાલ આવે છે ને? વ્યવહારથી કરતા કોણ સ્વાધ્યાય કરાવનાર? જો વ્યવહારથી સોમિલભાઈ, મારા માટે અને તમારા માટે, બેઓ માટે, ખ્યાલ આવે છે કે? વ્યવહારથી ખાલી આરોપ આપવામાં આવે છે, પણ ઇન રિયાલિટી આપણા બધાનું ગ્રાસ્પિંગ જુદું જુદું થાય છે કે નહીં? જુદું થાય છે ને? તો અહીંયાથી જે કરાવનાર હોય એ કરાવનારના વિચારો કંઈક જુદા, તમારા વિચારો કંઈક જુદા, આપણા જ્ઞાનનો ક્ષયક્ષમ જુદો, બરાબર ને? હવે કોકને આ ક્ષય છે પરિભાષાઓ એકદમ યાદ હોય, વર્ડ ટુ વર્ડ, અને કોઈકને યાદ ન થઈ હોય, તો આજે યાદ હોવું અથવા એ પ્રકારનું જ્ઞાન થવું, એ જ્ઞાનનો કરતા કોણ? એ જ્ઞાનનો કરતા કોણ? કે દરેક જીવ પોતે, ખ્યાલ આવે છે કે નહીં? વ્યવહારથી શું કહેવાય? કે સોમિલભાઈએ શીખાડ્યું, પણ એ વ્યવહાર શું છે? એ વ્યવહાર જૂઠો છે, એ વ્યવહાર જૂઠો છે. તો સ્વાધ્યાયનો કરતા કોણ? કે હું પોતે, ખ્યાલ આવે છે? આપણે રોજ સવારના ગુરુદેવજીનું પ્રવચન સાંભળીએ છીએ, આ વાક્ય એમાં નિશ્ચય શું લગાવતો અને વ્યવહાર શું લગાવતો? વ્યવહારમાં આપણે ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળીએ છીએ, તો કરતા કોણ છે? ગુરુદેવશ્રી. સાંભળનાર કોણ છે? હું. કર્મ એટલે કર્મ હું, કરતા ગુરુદેવશ્રી, ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? કરતા ગુરુદેવશ્રી, કર્મ હું, અને નિશ્ચયથી? નિશ્ચયથી કરતા પણ હું અને કર્મ પણ હું, ખ્યાલ આવે? સ્વાધ્યાય નો કરનાર પણ હું અને થયો પણ કોને? મને જ થયો, ખ્યાલ આવે છે? જ્યાં નિશ્ચય ને વ્યવહારમાં આ ફરક છે, જ્યાં બે દ્રવ્ય ને અપસમાં એકબીજાને કરતા કર્મ રૂપે જોડવામાં આવે ત્યાં એને વ્યવહાર કહેવાય છે. અને વ્યવહાર એ રિયાલિટી નથી, એ એક્ચ્યુઅલ વસ્તુ નથી, એ તો ખાલી લૌકિક ઉપચાર જેમ કહેવામાં આવે છે, ખ્યાલ આવે છે? જો આપણે એક્ઝામ્પલ લીધું એ જ ફરીથી લઈએ કે સોમિલભાઈ સ્વાધ્યાય કરાવે છે, તો કરતા કોણ છે? પેલા વ્યવહારના છ કારણ જોઈએ. વ્યવહાર કરતા સોમિલ. કર્મ કોણ છે? કે જે સ્વાધ્યાય સાંભળે છે તે, બરાબર. કરણ સાધન શું છે? સાધનો અનેક છે, આ માઇક છે, આ સ્પીકર છે, આ સ્વાધ્યાય હોલ છે, આ શાસ્ત્ર આદિ છે, બરાબર ને? આ અનેક સાધનો જે જે આપણને સ્વાધ્યાયમાં સાધન રૂપે નિમિત્ત છે એ બધા સાધન છે, એ બધા કરણ, બરાબર. હવે સંપ્રદાન. સંપ્રદાન એટલે કોને કરવામાં આવ્યું, કોના માટે કરવામાં આવ્યું? તો જે જે સાંભળે છે એના માટે સ્વાધ્યાય કરવામાં આવ્યો, એટલે સંપ્રદાન કોણ? કે શ્રોતા એ સંપ્રદાન. અપાદાન શું છે? કે આની પહેલા શું કરતા હતા? તો આપણે સમજ્યું પૂજા, મહાર કીધું ને, કે પૂજા કરીને હવે સ્વાધ્યાય કરવા આવે, એટલે અપાદાન એટલે એ પહેલાની વસ્તુ જેમાંથી આપણે એમાંથી અહીંયા આવે, બરાબર, એટલે એ અપાદાન. અને અધિકરણ શું છે? અધિકરણ કઈ ધ્રુવ વસ્તુના આધારે આ સ્વાધ્યાય આદિ કરવામાં આવે છે? તો અત્યારે એમ સમજો કે આ આપણે જીન મંદિર, આ જીન મંદિર એ ધ્રુવ વસ્તુ છે કે જેના આધારે, જેના જેના આપણે એમ કહીએ ને કે એના સમાગમમાં આપણે રોજ સ્વાધ્યાય પૂજા આવી રોજ કરીએ, બરાબર. તો જ્યાં આવી રીતના છ જુદી જુદી વસ્તુઓમાં કરતા કર્મ કરણ આદિનો આરોપ આપવામાં આવે એને વ્યવહાર કારકો કહેવામાં આવે છે, ખ્યાલ આવ્યો બધાને? બધાને ખ્યાલ આવી ગયો? ઓકે, હવે નિશ્ચયકારક કેવી રીતના લગાવશો? નિશ્ચયકારક કે સમજો હું સમ્યક છું, તો સ્વાધ્યાય નો કરતા કોણ? સમ્યક સ્વયં, કે પોતે જ એ જાતના વિચારો કરે છે, એ જાતનું સાંભળે છે, એ જાતના વિચારો કરે છે, એટલે સ્વાધ્યાય નો કરતા પોતે સમ્યક જ. ખ્યાલ આવે? સ્વાધ્યાય કર્યો કોને, કોના માટે? પોતાના માટે જ કર્યો, પોતાના જ જ્ઞાન માં વૃદ્ધિ થઈ પોતા માટે જ સ્વાધ્યાય કર્યો. એટલે કર્મ કોણ? કે પોતે. કારણ કોણ છે? સાધન કોણ છે? જીવનું પંચે, આ સંઘની પંચેન્દ્રિય રૂપે થવારૂપ જે આપણું જ્ઞાન, આપણા જે સંસ્કાર, આપણે અત્યારે ક્ષયોક્ષમ, એ જ આપણું સાધન છે. અને એ ક્ષયોક્ષમ કોનો છે? પોતાનો જ છે. એ ક્ષયોક્ષમ કોનો છે? પોતાનો જ છે. એટલે કારણ કોણ છે? એ પણ પોતે જ છે. ખ્યાલ આવે? અપાદાન કોણ છે? અરે સોરી, સંપ્રદાન. પહેલા સંપ્રદાન કોણ છે? કોના માટે સ્વાધ્યાય કરે છે? પોતાના. સ્વાધ્યાય કોને આપવામાં આવ્યો? કે પોતાની જ એ એક કલાકની પર્યાયને સ્વાધ્યાય આપવામાં આવ્યો. એટલે સંપ્રદાન કોણ છે? કે પોતે જ છે. અપાદાન કોણ છે? અપાદાન પણ પોતે જ છે, કેમ કે પોતાની જૂની પર્યાયો જે હતી એ જૂની પર્યાયોમાંથી પરિણમિત થઈને અત્યારના વર્તમાનમાં આ સ્વાધ્યાયની પર્યાયમાં આવ્યા. તો અપાદાન કોણ? એ પણ પોતે, પોતાની જે પર્યાય એ પોતે. અને અધિકરણ કોણ છે? આ પર્યાયો કેમાંથી થાય છે? કઈ ધ્રુવ વસ્તુમાંથી પર્યાયો થાય છે? એ પોતાનો જ જીવ દ્રવ્ય કે જેના આધારે આ નિરંતર નવી નવી પર્યાયો થયા કરે છે, તો એ અધિકરણ પણ પોતે. તો નિશ્ચય કારક માં છ કારક કોને લાગુ પડે છે? પોતાને જ લાગુ પડે છે. બોલો. હા બરાબર. હા, નિશ્ચય એટલે, નિશ્ચય એટલે એક, નિશ્ચય એટલે હું સ્વયં. જ્યાં પોતાની વાત આવે તો એ નિશ્ચય છે. અને જ્યાં જો આપણે પહેલા પણ આ પરિભાષા કીધી છે, કોઈ પણ બે જુદા દ્રવ્યને ભેગા કરીને અથવા કોઈ પણ એક દ્રવ્યને તોડીને જુદા કરીને વાત કરવામાં આવે એને વ્યવહાર કહેવાય છે. વ્યવહાર એટલે અસત્યાર, વ્યવહાર એટલે વસ્તુ જેવી છે એવું નહીં પણ જુદી રીતે નિરૂપણ કરવું એને વ્યવહાર કહેવાય છે. અને વસ્તુ જેવી છે એનું એમ જ નિરૂપણ કરવું એને નિશ્ચય કહેવાય છે. તો નિશ્ચય નય, નય શું છે? નય શું છે? નય જ્ઞાન નો એક અંશ છે, સમ્યક જ્ઞાન નો એક અંશ છે. તો એટલે એક રીતે જાણવાની પદ્ધતિ એને કહેવાય નિશ્ચય નય અને વ્યવહાર. અને આ શું છે? કારકો. એક રીતે વર્ણન કરવાની પદ્ધતિ એને કહેવાય નિશ્ચય કારક અને વ્યવહાર કારક. આટલું ખ્યાલમાં આવે છે બધાને? ચાલો હવે આગળ વધીએ. જો આમાં આ શાસ્ત્રમાં, આ બુકમાં આપણે ઘડાનું એક્ઝામ્પલ લીધું હતું, બહુ પોપ્યુલર છે ને, કુંભાર ઘડો બનાવે છે. તો વ્યવહાર કારકો કોણ? કરતા કોણ? કુંભાર. કર્મ કોણ? ઘડો. ઘડો. સાધન કોણ છે? એ માટી નહીં, એ બધો એનો દંડ, એનો ચક્ર આદિ એ બધા એના સાધનો છે. સંપ્રદાન કોના માટે ઘડો બનાવ્યો? હા, જે પણ પાણી ભરશે એ પાણીહારી માટે, એના માટે ઘડો બનાવ્યો. અપાદાન શેમાંથી ઘડો બનાવ્યો? માટીમાંથી, એ જૂની જે માટી હતી એમાંથી. અને અધિકરણ કોણ છે? કોના આધારે બનાવ્યો ઘડો? એ જમીનના આધારે, એ ધ્રુવ જે જમીન છે તેના આધારે ઘડો બનાવ્યો. હવે આમાં નિશ્ચય કારક કોણ? કરતા કોણ છે ઘડો બનવામાં? એવી સુટેબલ માટી કે જેનામાં ઘડા રૂપે પરિણમવાની શક્તિ છે, એ જે રેડ માટી જે હોય જેનામાં ઘડા રૂપે પરિણમવાની શક્તિ છે એ જ કરતા છે, બીજી કોઈ માટી કરતા નથી. અચ્છા, કર્મ કોણ? એ ઘડો, એ ઘડારૂપ પર્યાય, પણ એ ઘડારૂપ પર્યાય કોણે લીધી? માટીએ લીધી. એટલે કર્મ કોણ? એ પણ માટી. સાધન કરણ કોણ છે? એ માટી એવી કેપેબિલિટી કે એ આ ઘડારૂપે પરિણમી શકે, એ કેપેબિલિટી જ એનું સાધન છે.
ख्याल आवे ए माटी नी एवी शक्ति के ए घड़ा रूपे परिणमी शके ए शक्ति कोना मां छे माटी मां छे एटले कारण कोण छे ए पण माटी संप्रदान आ पर्याय कोने आपवामां आवी तो घड़ारू पर्याय माटी ने संप्रदान अपादान माटी पिंड रूप अवस्था के जेमाती घड़ो बन्यो ख्याल आवे पहला अवस्था जे पिंड रूप जेमाती घड़ो बन्यो एटले जूनी अवस्था एने अपादान कहेवाय ए अवस्था कोनी छे ए पण माटी नी छे एटले अपादान पण माटी अने अधिकरण ए माटी नो एवो ध्रुव स्वभाव के जे एना परमाणु त्रणे काल रहे अधिकरण कहे आ ख्याल आए निश्चय कारक व्यवहार कारक चलो आगे जो एना पी आप जुड़ू के व्याप्य व्यापक संबंध आ व्याप्य व्यापक संबंध मे अपने द्रव्य मूल पर्याय ले आया था याद हो तो कि द्रव्य जो है व्यापक है पर्याय से व्याप्य दरेके दरेक पर्यायमां द्रव्यनी अनंत शक्तिओ व्यापे छे एटले के द्रव्य ज एक समयमां ए रूपे थईने परिणमे छे बराबर ए द्रव्य ज ए समयमां ए आकारे ए रूपे ए वजने ए रूपे थईने ए द्रव्य परिणमे छे एने एनी पर्याय कहेवाय छे बराबर पर्याय शुं छे द्रव्यनी ज वर्तमान अवस्था ख्याल पर्याय कोई जुदू तत्व नहीं कोई जुदी वस्तु नहीं ये तो द्रव्यनी ज वर्तमान अवस्था बराबर तो द्रव्य जे ए व्यापक छे अने पर्याय जे ए व्याप्य छे एक द्रव्य में अनादिकाल थी अनंत काल सुधी अनंत पर्यायो थाय छे तो दरेक पर्याय में द्रव्य व्यापे छे खाली ई एक समय माटे ख्याल आवे ने के भूतकाळनी पर्याय हती एमां द्रव्य व्यापेलो हतो हवे त्यांथी हटीने वर्तमानी पर्यायमां व्यापेलो छे पछी भविष्यनी पर्यायमां व्यापशे ए रीते दरेके दरेक समयनी पर्यायमां द्रव्य व्यापे छे तो जे जे द्रव्यनी शक्तिओ छे ए शक्तिओ पर्यायमां प्रगट थाय छे बराबर ए शक्तिओ पर्यायमां प्रगट थाय छे હવે આપણે સિદ્ધાંત શું જોયા હતા કે જ્યાં જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે ત્યાં જ કર્તા કર્મ સંબંધ લાગુ પડે છે વ્યાપ્ય વ્યાપક સંબંધ કેમાં જોયો દ્રવ્યમાં અને પર્યાય દ્રવ્યમાં અને પર્યાય કે દ્રવ્ય વ્યાપક પર્યાય વ્યાપ્ય તો કર્તા કર્મ સંબંધ કેમાં આવશે એ પણ દ્રવ્ય પર્યાયમાં એટલે એક જ દ્રવ્યમાં કર્તા કર્મ સંબંધ લાગુ પડે છે બે જુદા જુદા દ્રવ્યમાં કર્તા કર્મ સંબંધ લાગુ પડતો નથી આ મૂળ સિદ્ધાંત આપણે આટલો જ છે એના પછી વિશેષ આપણે ઘણું જોઈ ગયું કે કેવી રીતના જ્ઞેય જ્ઞાયક સ્વભાવ લાગુ પડે છે એમાં કેવી રીતના અસત ભાવ આવે છે એ આપણે બધું જોઈ લીધું છે આપણે એનાથી આગળ વધશું શ્રી મૂળભૂત સિદ્ધાંત શું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી બધા સિદ્ધાંત તમે યાદ રાખો તો બાકી બધા સિદ્ધાંતો એને અનુસરીને એક ઓલ ઇન પ્લેસ હવે આપણે આજે થોડું આગળ વધીએ જો આપણે ક્વેશ્ચન નંબર 364 ઉપર આવ્યા છે જો આપણે પહેલા પણ એક વાત કહી હતી કે આ ષટ કારકમાં જેટલી સૈદ્ધાંતિક વાતો જોવાની હતી એ આપણે જોઈ લીધી ઓલરેડી હવે આપણને જે છે એ ખાલી કોઈ એક પર્ટિક્યુલર સિદ્ધાંતને લઈને એમાં શાસ્ત્રમાં ક્યાં ક્યાં કઈ રીતે સમજાવવામાં આવ્યું છે એનું વર્ણન કરવામાં આવશે તો જો એના માટે થઈને આ સમયસારજી પરમાગમ અહીંયા છે સમયસારજી પરમાગમમાં તમને ખ્યાલ છે કે આખો કર્તા કર્મ અધિકાર છે ને સમયસારજી પરમાગમમાં જે અધિકારો છે સૌથી પહેલા પૂર્વરક પૂર્વરક પછી જીવજી અધિકાર એના પછી કર્તા કર્મ પછી આશ્રવ સંવર્ધિત આદિ તો કર્તા કર્મ અધિકાર એ સૌથી મોટો અધિકાર છે અને એનો મૂળ ક્રક્સ શું છે કર્તા કર્મ અધિકાર નો મૂળ ક્રક્સ શું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરતું નથી ખ્યાલ આવે એમાં જીવ અને પોતાના રાગ દ્વેષ ના ભાવ એવી રીતના લેશે કે જીવ એ જ્ઞાન જીવ અને જ્ઞાન ને એમાં સિનોનિમસ તરીકે શબ્દ વાપરે છે અને રાગ દ્વેષ ના ભાવ એ જીવની વિકારી પર્યાય. અહીંયા જ્ઞાન ગુણ ને ન લેવો, ખ્યાલ આવે છે? અહીંયા જ્ઞાન કહેતા જીવ દ્રવ્ય જ લઈ લેવું, જ્યાં સમયતા જે શાસ્ત્ર છે એમાં. તો રાગ દ્વેષ ના ભાવ કયા દ્રવ્ય માં થાય છે? જીવ માં, પૂજલ માં, આકાશ માં, ક્યાં થાય છે? જીવમાં જ થાય છે ને. જીવની જ વિકારી પર્યાય છે કે નહીં? જીવની જ વિકારી પર્યાય છે ને. તો પણ આખા કરતા કર્મ અધિકાર માં શું કે છે? કે જીવ રાગ દ્વેષ નો કરતા નથી. ખ્યાલ આવે? ત્યાં એંગલ શું છે? કે જીવ જ્યાં ત્રણેય કાળ શુદ્ધ રહેવા વાળો એક દ્રવ્ય છે, એ દ્રવ્યમાં ટેમ્પરરી કોઈ પર વસ્તુના નિમિત્તે રાગ દ્વેષ ના ભાવો થાય છે. તો એ રાગ દ્વેષ ના ભાવો ભલે જીવની સત્તામાં થાય છે, તો પણ ત્યાં પર પદાર્થ નું પેલા કર્મ આદિ નું નિમિત્ત છે, માટે રાગ દ્વેષ ના ભાવો જીવની ત્રિકાળી વસ્તુમાં નથી, એની એક સમયની ક્ષણિક પર્યાયમાં છે. માટે એ જીવ ના નથી, એ પર્યાય ના છે અથવા પર પદાર્થ ના છે અને કર્મ ના. ખ્યાલ આવે છે? આ સમય સારજી નો એંગલ છે, આ એક વર્ણન કરવાની પદ્ધતિ છે. એટલે આખા કરતા કર્મ અધિકાર માં શું કે છે? જ્ઞાન તે રાગ નો કરતા નથી. જ્ઞાન તે રાગ નો કરતા નથી, બરાબર? જ્ઞાન એટલે જીવ અને રાગ એટલે એક સમયની ટેમ્પરરી પર્યાય. ફરી જ્ઞાન એટલે ખાલી જીવ નહીં, જ્ઞાન એટલે એક શુદ્ધ ત્રિકાળી જીવ દ્રવ્ય, એમાં પર્યાય પણ ઇન્ક્લુડેડ નથી. ખ્યાલ આવે છે ને? એ દ્રવ્યમાં જે ત્રિકાળી શુદ્ધ દ્રષ્ટિનો વિષય છે આપણે કહેવાય એ વસ્તુ, અને એમાં પર્યાય બી ઇન્ક્લુડ નથી, એટલે રાગ એ જીવમાં નથી એમ કરીને એને બહાર કાઢી નાખે. બોલો. હા બરાબર છે. હા, જીવ તત્વ બરાબર. તો જો હવે આપણે ઈ એંગલ ને યાદમાં રાખીને, આ સમય સાધી નો એંગલ યાદમાં રાખીને હવે આપણે આગળ વાંચીએ છીએ આપણી પ્રશ્નોત્તર માળા. જો ક્વેશ્ચન નંબર કાઢો 364, એની સાથે આ હું સમય સાધી પરમાગમમાં 83 ગાથા કાઢીને રાખું. આપણે વાંચતો આમાંથી આ ખાલી રેફરન્સ તરીકે સામે રાખીએ. જો આપણે વાંચીએ, હવે જો ઘણું બધું વાંચવાનું છે એટલે સ્ક્રીન પર ધ્યાન આપજો. ક્વેશ્ચન નંબર 364 દેખાય છે? ઓકે. જીવના વિકારી પરિણામ એટલે કે રાગ દ્વેષ ના ભાવ અને પૂજલના વિકારી પરિણામ એટલે કર્મ, તેને પરસ્પર કરતા કર્મ પણ છે કે નથી? બોલો, છે કે નથી? જીવના વિકારી ભાવ અને કર્મના વિકારી ભાવ, વિકારી છોડો, જીવના ભાવ અને કર્મના ભાવ, એને પરસ્પર કરતા કર્મ પણ છે કે નહીં? કેમ નથી? કેમ કે બે દ્રવ્ય જુદા જુદા છે. જીવ દ્રવ્ય પોતાના પરિણામ પોતાના ચટકારકથી કરે છે, અને પૂજલ દ્રવ્ય પોતાના પરિણામ પોતાના ચટકારકથી કરે છે. હમણાં પેલો છોકરો હતો ને, જે હમણાં વાદ વિવાદ ઉપર બોલતો હતો ને, જેને સાંભળ્યું હોય કે જીવ બલવાન પક્ષ અને કર્મ બલવાન પક્ષ, બે પક્ષ હતા. તો જીવને સુખી દુઃખી થવા માટે બલવાન કોણ, જીવ કે કર્મ? તો જીવ પોતે. તો એ હમણાં જે કોમ્પિટિશન થઈ ને, તો એમાં એનો એક ડિબેટનો પોઈન્ટ હતો કે જીવને સુખી દુઃખી થવામાં જીવ જ નિમિત્ત, જીવ જ કારણ છે એમ. ચલો આપણે વાંચો. જો આ ટોપિકને સમયસરજીને સાથે એટલે રાખ્યા છે, કેમ કે આપણને દેવના જે બોલવાની પદ્ધતિ, જે દેવના નય હોય એ ક્લિયર થવા જોઈએ. કેમ કે કર્તા કર્મ અધિકારમાં શું કહે છે? કે જીવ એ રાગ દ્વેષનો કરતા નથી. કરતા રાગ દ્વેષનો કરતા કોણ છે? તો કે પૂજગલ કર્મ એ રાગ દ્વેષનો કરતા છે, એવું સમય સાધી પરમાગમ કહે છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ એ કયા એંગલથી કહે છે એ સમજવાની ટ્રાય કરજો. જો એમ સમજો કે આ જીવ દ્રવ્ય, જીવ દ્રવ્ય તેનાથી બનેલું છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય, ત્રણ એના કમ્પોનન્ટ છે ને. એમાં દ્રવ્ય અને ગુણ કેવા છે? ત્રિકાળી છે, ત્રણેય કાળ શુદ્ધ રહેવા વાળા ત્રિકાળી વસ્તુ છે, કોઈ બદલવા વાળો કમ્પોનન્ટ એમાં છે જ નહીં. અને પર્યાય કેવી છે? એ કન્ટિન્યુઅસ બદલ્યા કરે છે, એક સમયની ટેમ્પરરી અવસ્થા છે, બરાબર? હવે જો રાગ દ્વેષ જેવા ભાવો, એ ઇમ્પ્યોર ભાવ છે ને, જો એ ભાવ जीव ना त्रिकाली वस्तु में हो तो जीव प्योर क्या थाय केम के त्रिकाली वस्तु में जो राग द्वेष जो अशुभ भाव हो तो जीव शुद्ध क्यारे थाय के क्यारे ना थई सके केम के तो एना त्रणे काल रहेवा वाली वस्तु में छे एटले राग द्वेष ना भावे त्रिकाली वस्तु में छे के नहीं तो नहीं तो क्या छे ओली एक समय नी टेम्पररी पर्याय हवे ज्यां समय सारथी परमागम नो टॉपिक आवशे ने अने एमां ए कहे छे के जीव जीव कहता तू ले आ जीव तत्व ले त्रिकाली वस्तु ज ले पर्याय ने त्या न ले ख्याल आए ज्या समय काजी की बात आए त्या हम ज्या प्रश्नोत्तर वाला की बात आवशे तो एमां जीव ने शू लेजो एमां द्रव्य गुण पर्याय बधुं ज ले ख्याल आए ने तो जीव शब्द कहता अपना ज्ञान में क्लियर होवू जोईए कि वात छे नहीं चाले तो आपने वस्तु व्यवस्थित समझाए હવે જો જીવ ને દ્રવ્ય ગુણ પર્યાય સહિત લેશો તો રાગ દ્વેષ નો કરતા કોણ જીવ કે કર્મ ફરી લીધો ધ્યાનથી સાંભળો જીવ ને મેં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણે સહિત લીધો હવે રાગ દ્વેષ ના ભાવ ક્યાં થાય છે જીવ માં નહીં પણ ક્યાં ત્રણ માં એક સમય ની પર્યાય માં જીવ દ્રવ્ય ની એક સમય ની પર્યાય તેનો કરતા કોણ જીવ દ્રવ્ય પોતે ખ્યાલ આવે ને ઓકે અને હવે જયારે હું જીવને ખાલી દ્રવ્ય ગુણ રૂપ ત્રિકાળી વસ્તુ લઉં તો રાગ દ્વેષ નો કરતા કોણ આ દ્રવ્ય ને ગુણ રૂપ વસ્તુમાં રાગ દ્વેષ છે કે નહીં નથી ને તો જો એની સત્તામાં જ નથી તો જીવ એને કેવી રીતના કરે ખ્યાલ આવે ને બે સ્ટેટમેન્ટ ખાલી કહીએ તો ટોટલી કોન્ટ્રાડિક્ટરી છે આમાં કે જે જીવ રાગ દ્વેષ નો કરતા છે આમાં કે જે જીવ રાગ દ્વેષ નો કરતા નથી ખ્યાલ આવે છે પણ એમાં જીવ શબ્દ કોને કીધો છે કોને એ શબ્દ ઇન્ડિકેટ કરે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ખ્યાલ આવે છે હજુ આ બેકગ્રાઉન્ડ બનાવીને આપણે વાંચીએ જીવ વિકારી પરિણામને સોરી જીવના વિકારી પરિણામ અને પૂજગલના વિકારી પરિણામને પરસ્પર કરતા પણ છે કે નથી જો હવે મને આ કોઈ કહે છે અહીંયા જે જીવનો વિકારી પરિણામ તો જીવ શબ્દ કોને ઇન્ડિકેટ કરે છે આ બે દ્રવ્યગુણ રૂપ ત્રિકાળી વસ્તુને કે દ્રવ્યગુણ પર્યાયને આ જીવ શબ્દ દ્રવ્યગુણ પર્યાય સહિત ત્રણેય કમ્પોનન્ટ આખી પ્રમાણની વસ્તુને ઇન્ડિકેટ કરે છે ખ્યાલ આવે એટલે એમાં કીધું કે જીવના વિકારી પરિણામ જીવના વિકારી પરિણામ પહેલેથી એસ્ટાબ્લિશ કરી દીધું ખ્યાલ આવે છે કે નહીં અને સામે બીજી પક્ષમાં શું રાખ્યું કે પૂજગલના પરિણામ એક બાજુ જીવના વિકારી પરિણામ અને એક બાજુ પૂજગલના પરિણામ હવે કો એકબીજાનો કરતા છે કે નહીં છે કે નહીં નથી કેમ નથી કેમ કે બંનેના ષટકારક જુદા જુદા છે ખ્યાલ આવે જોવા છે ના કારણ કે એટલે એકબીજાના કરતા નથી કારણ કે જો હવે આ સમયકાળની ગાથાનું રેફરન્સ આપીએ જીવ કર્મના ગુણોને કરતું નથી તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી આપણે પ્રતિક્રમણ વાંચ્યું હોય પ્રતિક્રમણ ની બુક વાંચીએ તો આ સ્ટેટમેન્ટ આવે છે કે નહીં યાદ છે ને આપણે પ્રતિક્રમણ વાંચીએ ને એવરી પર્યુષણ માં તો એમાં સાતમું ચેપ્ટર છે ને એમાં જીવની જીવ અને પૂજગલ ની અવસ્થા સંવર પછી બંધ આદિ બધું આવે છે તો એમાં આ બધી ગાથાઓ આવે કરતા કર્મ અધિકાર ની તો જો એની ટીકા નો જે પાર્ટ અમુક પાર્ટ એ બુક માં નાખ્યો તો જો આ સેન્ટેન્સ પણ એમાં આવે છે કે જીવ કર્મ ના ગુણો ને કરતું નથી તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો એટલે એકબીજા પર નિમિત્ત નૈમિત્તિક સંબંધનો આરોપ અપાય છે જો એ વસ્તુ ધ્યાનમાં રાખો જ્યાં જ્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધનો આરોપ અપાય એનો મતલબ કે ત્યાં બે વસ્તુ જુદી જુદી હોવી જ જોઈએ આરોપ નો મતલબ શું છે આરોપ એટલે બ્લેમ બ્લેમ નો મતલબ શું છે કે ઇન રિયાલિટી દેટ ઇઝ નોટ ધ રીઝન બ્લેમ શબ્દ જ કોને ઇન્ડિકેટ કરે છે કે હું તમને બ્લેમ કરું છું કે તમે આ વસ્તુ રોંગ કરી. પણ બ્લેમ શબ્દ શું ઇન્ડિકેટ કરે છે કે હું જે કહું છું એ વસ્તુ સાચી નથી. આરોપ એને જ કહેવાય, બરાબર. તો અહિયાં જીવના પરિણામ એના પર ઉદ્ગલના પરિણામનો આરોપ અપાય છે. એટલે બે વસ્તુ જુદી છે અને એકબીજા પર આરોપ આપે છે, વિચ ઇઝ નોટ કરેક્ટ. એવી રીતે જીવ કર્મના ગુણોને કરતું નથી, તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણે. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કરતા છે, પરંતુ પુદ્ગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કરતા નથી. આત્મા પોતાના જ ભાવથી કરતા છે, પુદ્ગલ કર્મથી કરવામાં આવેલા ભાવોનો તે કરતા નથી. એવું સમયસારની ગાથા 80, 81, 82. જો આ સમયસારની પરમાત્મા મેં તમને કહ્યું ને, એની કહેવાની પદ્ધતિ શું છે કે જીવ પોતાના રાગ દ્વેષના ભાવોનો કરતા નથી, બરાબર. પહેલા એમ કહે છે નથી, પછી એમ કહે છે કે ભાઈ પ્રમાણની દ્રષ્ટિએ વિચાર કરો તો દરેક દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય હોય છે અને રાગ દ્વેષ તો જીવના જ પરિણામમાં થાય છે, માટે એનો કરતા જીવ જ છે. આમ હોવા છતાં પછી પાછું એમ કહે છે કે એ રાગ દ્વેષના પરિણામ પર નિમિત્તે એક સમયની પર્યાયમાં થવાને કારણે ત્રિકાળી વસ્તુમાં દાખલ થતા નથી, માટે એ જીવના નથી. ખ્યાલ આવે એમ સમજાવવા માટે આખું સમજાવું છું, પણ એનો મૂળ એંગલ શું છે કે રાગ દ્વેષના પરિણામ મારામાં નથી. પણ હવે જે બીજો પાર્ટ જે કીધો હોય એના અમુક એક્સર્પ્ટ લઈને અહીંયા તો એ પોઈન્ટ પ્રૂવ કરવો છે ને કે કર્મના કર્મને કારણે થતા નથી, એટલે અમુક અમુક અંશો અહીંયા એ રીતે નાખ્યા છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે કે નહીં? હા બરાબર. ત્યાં એમ કહેવાય કે રાગ દ્વેષના ભાવોને જીવ કરતો નથી, ત્યાં ઓલા ત્રિકાળી શુદ્ધ જીવ તત્વની વાત છે. અને જ્યાં એમ કે છે કે આ રાગ દ્વેષના ભાવો જીવ કરે છે, જીવ પોતાના જ ભાવને કરે છે, તો એનો મતલબ એક સમયની પર્યાય સહિતનો જીવ દ્રવ્ય છે. ખ્યાલ આવે બધા? જો આગળ વાંચે સેકન્ડ બુલેટ પોઈન્ટ. હવે આ ગાથા નંબર 80 થી 82 ફરીથી એની ટીકા. આ ગાથા નંબર 80 થી 82 એક ત્રણેય ગાથાઓ એક સાથે લીધી. જો એનું ટાઈટલ હું વાંચું છું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ગાથા નંબર 80 થી 82. જો કે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય એટલે કે પરસ્પર નિમિત્ત માત્રપણું છે. જો કે જીવના પરિણામને અને કર્મના પરિણામને પરસ્પર નિમિત્ત માત્રપણું છે, તો પણ તે બંનેને કરતા કર્મપણું નથી એમ હવે દર્શાવે છે. આ જે ગાથા લે ને, ત્રણ ગાથાઓ, એ ત્રણ ગાથાઓ એ કુંકુંડ આચાર્ય લખી ગાથાઓ છે, પણ એની ઉપર એઝ અ હેડિંગ અમૃત ચંદ્રાચાર્ય પહેલા ટોપિક નું ઇન્ટ્રોડક્શન આપ્યું હોય દરેક ગાથાની ઉપર. તો અમૃત ચંદ્રાચાર્ય ઇન્ટ્રોડક્શન આપ્યું કે જો કે એકબીજામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તો પણ એમાં કરતા કર્મ સંબંધ નથી એમ કરીને પછી ત્રણ ગાથાઓ આપી. હવે એમાં પછી જે ડિસ્ક્રિપ્શન લીધું હોય એ ડિસ્ક્રિપ્શન આપણે આમાં વાંચીએ છીએ. જો સેકન્ડ પોઈન્ટ આપણે પ્રશ્નોત્તર માળા, પ્રશ્નોત્તર માળામાં ફરીથી સેકન્ડ બુલેટ પોઈન્ટ. જો જેમ માટી વડે ઘડો કરાય છે, તેમ પોતાના ભાવ વડે પોતાના ભાવ પોતાનો ભાવ કરાતો હોવાથી જીવ પોતાના ભાવોનો કરતા કદાચિત છે. પરંતુ જે માટી વડે કપડું કરી શકાતું નથી, તેમ પોતાના ભાવ વડે પર ભાવનું કરાવવું અશક્ય હોવાથી જીવ ઉદ્ગલ ભાવોનો કરતા તો કદી પણ નથી એ નિશ્ચય છે. જો હવે આને સમજીએ, पहला तो कीधु जेम माटी वडे घड़ो कराए छे। माटी शू छे? माटी ए द्रव्य छे। जो समझो माटी ए द्रव्य छे अने घड़ो शू छे? ए तो एनो एक शेप छे, माटी नो कोई पण एक पर्टिक्युलर शेप छे, एटले ए माटी नी पर्याय छे। बराबर छे? ए माटी ने तमे पछी शेप चेन्ज करीने बीजा घणा शेप बनावी शको ने। माटी नो कई वासण बनावी शको, एनो कई घर बनावी शको, माटी नो कई पण बनावी शको, पण एक घड़ो एनो एक पर्टिक्युलर शेप। एवी ज रीते जीव द्रव्य ना घणा जुदा जुदा पर्यायो थाय छे। ए जुदा जुदा पर्यायो माटी कोई पण एक पर्याय, कोई पण एक भाव, ए तो एक समय नी पर्याय। बराबर? आखू द्रव्य नथी ने, એ કોઈ પણ એક સમય ની પર્યાય। તો જો એટલે પહેલા આગળની લાઈન માં શું કીધું, જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે, પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી જીવ પોતાના ભાવનો કરતા કદાચિત છે। આ કદાચિત એટલે શું? કદાચિત એટલે તો આમ થોડું, હા થોડું હજી એમાં એમાં અનસર્ટનિટી નાખી દીધી ને કે કદાચ જીવ પોતાના ભાવને કરે છે, ક્યાં તો કદાચ નથી કરતો, ક્યાં તો કદાચ કરે છે, તો કદાચ નથી કરતો તો કોણ કરે છે? કર્મ કરે છે ઓબ્વિયસ। જો અહીંયા એમ નથી કે કર્મ કરે છે, અહીંયા શું કહે છે કે એક સમયની પર્યાય છે માટે એ કરે છે તો જીવ જ, પણ એ પર્યાય એ દ્રવ્ય નું કમ્પ્લીટ સ્વરૂપ નથી। ખ્યાલ આવે? દ્રવ્ય ઇઝ મચ બિગર દેન ધેટ વન સિંગલ પર્યાય। આટલો ખ્યાલ આવ્યો? દ્રવ્ય ઇઝ મચ બિગર દેન ધેટ વન સિંગલ પર્યાય। એટલે કદાચિત એટલે ફોર ધેટ પર્ટિક્યુલર મોમેન્ટ કોઈ એક સમયે દ્રવ્ય એને કરે છે, બાકીના સમયે દ્રવ્ય એ પર્યાયને કરતો નથી, એટલે કદાચિત નહીં કોઈ। ખ્યાલ આવે છે? એ પર્યાય નું એક્ઝિસ્ટન્સ કેટલું છે? એ એક સમય જેટલું છે, એની આગળ અને એની પાછળ એ પર્યાય એક્ઝિસ્ટ જ નથી કરતી, માટે દ્રવ્ય એ પર્યાયને એ સમયને છોડીને કરી શકતું નથી। ખ્યાલ આવે? એટલે એને કદાચિત કહેવાય। અહીંયા આ પર્ટિક્યુલર પોઈન્ટમાં કમ્પેરિઝન શું છે કે ઘડો જે બનાવ્યો એ ઘડો કોને બનાવ્યો? માટીએ બનાવ્યો। બરાબર? હવે પછી સેકન્ડ ઉદાહરણ શું લીધું? એક કપડું છે, કોઈ એક કપડું કોને બનાવ્યું? માટીએ બનાવ્યું। તો ના, એ કપડાનું બનાવવા વાળું દ્રવ્ય એના જે ફાઈબર કે એના પરમાણુઓ જુદા છે। ખ્યાલ આવે? એવી જ રીતે જીવના પરિણામોને તો જીવ કદાચિત કરે છે, પણ પૂજલના કે કોઈ અન્ય દ્રવ્યના પરિણામોને જીવ કરતું નથી। એ અહીંયા આ સમજાવવાનો પોઈન્ટ છે। ખ્યાલ આવે છે કે નહીં બધાને? ખ્યાલ આવે છે? સી મૂળ વાત શું કરે છે કે જીવ પોતાની જ પર્યાયનો કરતા છે, કોઈ અન્ય દ્રવ્યની પર્યાયનો જીવ કરતા નથી। ફરી એકવાર વાંચું તો ક્લિયર થઈ જશે। જો જે માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી જીવ પોતાના ભાવનો કદાચિત કરતા છે। જો કન્ફ્યુઝન થતું હોય તો કદાચિત ને ભૂલી જવા પડે, એમ સમજો કે જીવ પોતાના ભાવનો કરતા છે। બરાબર? પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે પર ભાવનું કરાવવું અશક્ય હોવાથી જીવ ઉદગલ ભાવનો કરતા તો કદી પણ નથી, તે નિશ્ચય છે। ખ્યાલ આવે? આ તો જીવ અને પૂતગલ વચ્ચે લીધું, તમે કોઈ પણ અન્ય દ્રવ્ય લઈ લો, બે પૂતગલ દ્રવ્ય લઈ લો, બે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અન્યોન્ય ભાવ છે। કેમ કે આ પૂતગલની પર્યાય એ પૂતગલ કરે છે, ઓલા પૂતગલની પર્યાય એ પૂતગલ કરે છે, એકબીજાની પર્યાય કરી શકતા નથી। એવી જ રીતે જીવ પોતાની પર્યાય કરે છે, પૂતગલ પોતાની પર્યાય કરે છે, एक बीजा पर्याय करी सकता नहीं। चलो आगे थर्ड पॉइंट जो है, अगर थर्ड पॉइंट 83 गाथा माथी से समझता है जो आपने आमाथी वाक्य प्रश्न करवाना। संसार अने नी संसार, नी संसार એટલે संसार થી મુક્ત એટલે કે સિદ્ધ અવસ્થા બરાબર। તો સંસાર અને સિદ્ધ અવસ્થાઓને પુદ્ગલ કર્મના વિપાકનો, વિપાક એટલે એના ફળ, એના ફળ એનું ફ્રુશન, કર્મનું ફ્રુશન થાય ને, કર્મના ફળ મળે। તો સંસાર અવસ્થામાં કર્મના ફળનું નિમિત્ત છે અને ની સંસાર એટલે સિદ્ધ અવસ્થામાં કર્મના અભાવનું નિમિત્ત છે બરાબર। એકમાં કર્મનું પ્રેઝન્સ છે અને એકમાં કર્મનું એબસન્સ છે। સંસાર અને ની સંસાર અવસ્થાઓને પુદ્ગલ કર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પુદ્ગલ કર્મને અને જીવને વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ છે, અસિદ્ધિ હોવાથી। આ ખ્યાલ આવ્યો? સંસાર અવસ્થામાં કર્મનું નિમિત્ત છે અને સિદ્ધ એટલે કે અસંસાર ની સંસાર અવસ્થામાં કર્મનું નિમિત્ત નથી એટલે કે કર્મ નથી ત્યાં। તો એવું હોવા છતાં પણ વેધર ઇટ ઇઝ સંસાર અવસ્થા ઓર સિદ્ધ અવસ્થા, એ બંનેમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ કોનો છે? એ જીવનો ને એની પર્યાય, જીવ દ્રવ્ય અને એની જ સિદ્ધ અવસ્થા અથવા એની જ સંસારી અવસ્થા, એનો કરતા કોણ? તો જીવ પોતે, કર્મ એનો કરતા નથી। માટે જીવ અને કર્મની અસિદ્ધિ હોવાથી એટલે એની કરતા કર્મની અસિદ્ધિ। આટલું સમજાવ્યું બધાને? આટલું ક્લિયર થયું બરાબર? ચલો આવી અસિદ્ધિ હોવાથી જીવ જ પોતે અંતર વ્યાપક થઈને, આવડું વ્યાપ્ય વ્યાપક સંબંધ કરી ગયા, જીવ દ્રવ્ય વ્યાપક છે અને એની પર્યાય જે છે શું છે? એનું વ્યાપ્ય છે। તો જીવ દ્રવ્ય અંતર વ્યાપક થઈને સંસાર અથવા ની સંસાર અવસ્થા વિશે એટલે કે સંસારમાં અથવા સિદ્ધ અવસ્થામાં, આ સંસારને સિદ્ધ અવસ્થા છે એટલે પર્યાય છે એટલે વ્યાપ્ય છે બરાબર। તો જીવ દ્રવ્ય એમાં આદિ મધ્ય અંતમાં વ્યાપીને એટલે કે શરૂઆતમાં વચ્ચે અને અંતમાં વ્યાપીને સંસાર અને નિસંસાર એવા પોતાને કરતો થકો એટલે જીવ, જીવ દ્રવ્ય પોતાને એ પર્યાય કરતો થકો, એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો, એટલે કે જીવ દ્રવ્ય જ આ અવસ્થાને કરે છે, કોઈ અન્ય દ્રવ્યની અવસ્થા જીવ કરતો નથી, એમ તમે સમજો। ખ્યાલ આવે છે? જો આ અમૃતચંદ્રાચાર્યની લેંગ્વેજ થોડીક હાઈ લેવલની છે, ખ્યાલ આવે છે ને? આ તો આપણે ડાયરેક્ટ સંસ્કૃત વાંચીએ તો હજી મજા આવે, કેમ કે કાંઈ ન સમજાય, પણ ગુજરાતીમાં તો આપણા માટે બહુ સિમ્પ્લિફાઈ કરી નાખ્યું। સી, એમના સેન્ટેન્સીસ થોડા લાંબા લાંબા હોય, એ લાંબુ તમે એક શ્વાસમાં વાંચી જાઓ ને તો કાંઈ ન સમજાય, પણ એને થોડાક થોડાકમાં બ્રેક કરીને વાંચો તો બહુ જ ઇઝીલી ક્લિયરલી સમજાઈ જાય એવી વસ્તુ છે। ગુરુદેવ એક એક વાક્ય લઈને જ કરે તો એમાં આપણને બહુ ઇઝીલી સમજાય। જો આ પોઈન્ટમાં શું કીધું કે સંસાર અવસ્થા અથવા સિદ્ધ અવસ્થા, તો સંસારમાં કર્મનું નિમિત્ત છે અને સિદ્ધમાં કર્મનું નિમિત્ત, કર્મ નથી એ નિમિત્ત છે બરાબર। સંસાર અવસ્થામાં કર્મ છે એ નિમિત્ત છે, સિદ્ધ અવસ્થામાં કર્મ નથી એ નિમિત્ત છે। આવું નિમિત્ત હોવા છતાં જીવ દ્રવ્ય પોતે એ પર્યાય વ્યાપે છે ને, જીવ પોતે જ સંસારમાં છે અને જીવ પોતે જ સિદ્ધ અવસ્થામાં છે, માટે જીવ દ્રવ્ય જ પોતાની અવસ્થાઓ કરે છે એવું આપણે જાણીએ, એવું આપણે માનીએ। કર્મનું નિમિત્ત હોવા છતાં જીવમાં અને કર્મમાં કરતા કર્મનો સંબંધ નથી, ખ્યાલ આવે છે? જો આવી જ રીતે બીજા અનેક પોઈન્ટ કીધા છે, આપણે જરા 5 મિનિટમાં અમે બધા પોઈન્ટ કાચી લઈએ. જો આગળ પોત પોઈન્ટ, આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો, ઉદ્ગલ પરિણામને કરતો કદી ન પ્રતિભાસો. પ્રતિભાસો એટલે એવું કદી આપણને જાણવામાં ના આવે. આત્માની અને પુદ્ગલની બંનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. જળ ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય એ મોટો દોષ ઉપજે છે. જે જળ અને ચેતનની એક જ ક્રિયા હોય તો બધા દ્રવ્ય મળીને એક જ થઈ જાય તો 6 દ્રવ્ય રહે જ નહીં વિશ્વમાં. જો આગળ પોઈન્ટ, માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહીં જાણતું એવું પુદ્ગલ દ્રવ્ય. પુદ્ગલ દ્રવ્યને જ્ઞાન છે નથી, પુદ્ગલને જ્ઞાન નથી, માટે જીવને પણ નથી જાણતો, એ પુદ્ગલની પોતાની પર્યાયને પણ નથી જાણતો અને જીવની પર્યાયને પણ નથી જાણતો એવું પુદ્ગલ દ્રવ્ય. પર દ્રવ્ય પરિણામ સ્વરૂપે કર્મ તેને નહીં કરતું હોવાથી તે પુદ્ગલ દ્રવ્ય જીવ સાથે કરતા કર્મ ભાવ નથી. બરાબર, અલગ અલગ ગાથાઓમાં જે એ જ પોઈન્ટના રેફરન્સ આવ્યા હોય તે અહીંયા લઈને બતાવે. જો આગળ 6 પોઈન્ટ, કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કરતા છે જ નહીં, પણ સર્વ દ્રવ્યો પોત પોતાના સ્વભાવ રૂપે પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ કશાય ભાવ કરીને વ્યાકુળ થાય છે, વળી કદાચિત પોતે ઈચ્છે, કદાચિત એટલે ક્યારેક, સમટાઈમ, પ્રોબેબિલિટી સાથે, કદાચિત પોતે ઈચ્છે તેમ જ પદાર્થ પરિણમે. કોઈ અન્ય પદાર્થ હોય આપણી ઈચ્છા અનુસાર પરિણમી જાય તો પણ તે પોતાનો પરિણામ આવ્યો તો પરિણમતો નથી. પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલી એમ માને છે કે મેં આ ગાડાને હું ચલાવું છું, એ પ્રમાણે તે અસત્ય માને છે. કોઈ નાનું બાળક હોય, સમજો ગાડીમાં બેઠું હોય અને એમ માને કે હું જ ગાડી ચલાવું છું, એમ માનવાથી કઈ ગાડી એના અનુસાર ચાલતી નથી. એવી જ રીતે જો જીવ માને કે આ બધાને હું પરિણામ આવું છું તો એના અનુસાર ક્યારેક પરિણમી બી જાય અને ક્યારેક ન બી પરિણમે, પણ રિયાલિટીમાં એના અનુસાર એ પરિણમતું નથી. જો હવે સમરી આ 6 પોઈન્ટ કીધા એના પછી આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવના ભાવનું પરિણમન અને પૌદ્ગલિક કર્મનું પરિણમન એકબીજાથી નિરપેક્ષ સ્વતંત્ર છે. તેથી જીવમાં રાગાદી ભાવો ખરેખર દ્રવ્ય કર્મના ઉદયના કારણે થાય છે. જીવ ખરેખર દ્રવ્ય કર્મને કરે છે અને તેના ફળને ભોગવે છે વગેરે માન્યતા તે વિપરીત માન્યતા છે. બોલો, અહીંયા તો દ્રવ્ય કર્મ સાથે વિપરીત માન્યતા કીધી, આપણે તો એનાથી એક લેવલ હજી પાછળ છે કે ભાઈ મારા ગુસ્સાનું કારણ કોણ? તો સામેવાળો. ખ્યાલ આવે છે કે નહીં? અરે સામેવાળો તો જુદું જ દ્રવ્ય છે, કર્મ તો કમસે કમ મારા એરિયામાં તો રહેલા છે, ઓલું તો મારા એરિયામાં નથી, મારે અનુસાર ચાલતો નથી, એ આખું સ્વતંત્ર જ દ્રવ્ય છે. જીવ સ્વતંત્ર, એના શરીરના પરમાણુ સ્વતંત્ર, એના કર્મ સ્વતંત્ર. ખ્યાલ આવે ને? તો એ મારો કર્તા કેવી રીતના, મારા પરિણામનો કર્તા એ કેવી રીતના હોય? ખ્યાલ આવે? આ આપણે કોરોલરી આપણા માઇન્ડમાં આવી રીતના વિચાર કરો વગેરે માન્યતા વિપરીત માન્યતા છે. જીવના રાગાદી ભાવના કારણે કર્મ આવ્યા અને કર્મનો ઉદય આવ્યો એટલે જીવમાં રાગાદી ભાવો થયા એમ છે જ નહીં. જીવના ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ વચ્ચે ફક્ત નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ ભાવ નથી. કારણ કે બંને વચ્ચે અત્યંતા ભાવ, બંને વચ્ચે અત્યંતા ભાવ છે. એમ કહો નેગેટિવ અથવા પોઝિટિવલી એમ કહો કે દરેક કાર્ય પોત પોતાના ષટકારક થી થાય છે, વન એન્ડ ધ સેમ. ખાલી બેન ઓફ કહેવાની પદ્ધતિ જુદી છે, એક આના એંગલ થી પર્સપેક્ટિવ થી કહે છે, એક પોતાના પર્સપેક્ટિવ થી. ખ્યાલ આવ્યો? એટલે બોટમ લાઈન શું છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એને સમજાવવા માટે જુદા જુદા આર્ગ્યુમેન્ટ, જુદા જુદા પોઈન્ટ અને જુદી જુદી ગાથાઓના રેફરન્સ થી આપણને સમજાવવામાં આવે છે. ચલો આપણે અહીંયા સ્ટોપ કરીએ, આગળના જે હવે ક્વેશ્ચન છે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું.
इंद्रवाणी भारती तो ही जपो दिघरे ज्योतेरी शरणाग्रहे सो पावे सुख चैन। जिन वाणी के ज्ञान से सूझे लोकालो सो वाणी मस्तक नमो सदा दे तुम। बोलो जिन वाणी मात नो